તારીખ 23/1/1984 શ્રી પરમાગમ સાર બોલ નંબર 462 અને 463 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 260
પૂછનારના અભિપ્રાયમાં એમ છે કે અનેક શાસ્ત્રોનો અભ્યાસ કરવો એ શાસ્ત્રાભ્યાસમાં તો ઘણી બુદ્ધિ જોઈએ, એટલી બુદ્ધિ ન હોય એને શું આત્મજ્ઞાન થાય? અથવા અનેક શાસ્ત્રોનો અભ્યાસ કરીએ તો જ આત્મજ્ઞાન થાય, એથી કોઈ સહેલો ઉપાય ન હોય એવો પ્રશ્ન છે. સામાન્ય રીતે જેને ઘણું વાંચ્યું હોય, ઘણા પુસ્તકોનું વાંચન હોય, એને લોકો જ્ઞાની સમજે છે, ધાર્મિક શાસ્ત્રોનો ઘણો અભ્યાસ કર્યો છે માટે તે જ્ઞાની છે, એવી એક લોકોની જે ધારણા છે એ ધારણા પણ સાચી ધારણા નથી. એવું કઈ શાસ્ત્ર વાંચન કરવાથી આત્મજ્ઞાન થાય છે એમ નથી, અને આત્મજ્ઞાનથી એને શાસ્ત્ર વાંચન ઘણું છે તેથી કોઈ જ્ઞાની છે એમ પણ નથી. જ્ઞાની તો આત્મજ્ઞાનને કારણે છે, શાસ્ત્ર જ્ઞાનને કારણે. એટલે ઉત્તરમાં પહેલી એ વાત એવી છે, જોરથી નિષેધ કર્યો છે, પ્રશ્નાર્થ કર્યો છે, એનો અર્થ કે જોરથી નિષેધ કર્યો છે. આત્મજ્ઞાન માટે ઘણા શાસ્ત્રો ભણવાની ક્યાં વાત છે, કે એ તો વાત જ ક્યાં છે? ઘણા શાસ્ત્રો ભણવા જોઈએ એવી કોઈ શરત નથી. તિર્યંચન નરકના જીવોમાં તો મુદ્દલ શાસ્ત્ર જ્ઞાન હોતું નથી, પણ તર્ક કરે કે અહીંયા તો માણસ છે ને, અહીંયા તો નિયમ સાબિત કરવો છે, સિદ્ધાંત સાબિત કરવો છે, કે જો શાસ્ત્ર વાંચે તો જ આત્મજ્ઞાન થાય, તો પેલા બે ગતિ વાળા જીવોને ન થવું જોઈએ. અને અહીંયા પણ શાસ્ત્ર જ્ઞાન વાંચવામાં, શાસ્ત્રો વાંચવામાં જે જ્ઞાન થાય છે એને તો અહીંયા પણ આત્મજ્ઞાન કહ્યું નથી. જે જ્ઞાન આત્માને જાણે છે, અને જાણે છે એમાં પણ આત્માનો અનુભવ કરે છે, એવા અનુભવ જ્ઞાનને આત્મજ્ઞાન કહ્યું છે. આત્માના જાણપણાના જ્ઞાનને પણ આત્મજ્ઞાન કહ્યું નથી, કે આત્મા ક્ષેત્રથી અસંખ્ય પ્રદેશે છે, સ્વભાવથી ચૈતન્ય સ્વભાવી છે, જ્ઞાનાનંદ સ્વભાવી છે, પૂર્ણ સ્વરૂપે છે, એવું એનું દ્રવગુણ પર્યાય ઉત્પાદ વે ધ્રુવ દ્રવ્યક્ષેત્ર કાળ ભાવ ગુણ ગુણી ભેદ, આ એના મુખ્ય ઓળખવાના પરખા છે. એટલા ભેદેથી જાણે માટે એને આત્મા જાણ્યો છે, એને આત્માનું જ્ઞાન છે, એવું પણ અહીંયા ધોરણ નથી, એ સ્ટાન્ડર્ડ નથી. તો શું વાત છે? એ વાત નથી. આ શાસ્ત્રો ભણવા જોઈએ એ વાત નથી, તો શું વાત છે? કે પર્યાયની દિશા ફેરવવાની વાત છે એમ કહે છે. તારી પર્યાય દુઃખના કારણો તરફ વળે છે, તેને સુખના કારણભૂત સ્વભાવ સન્મુખ વાળ, એટલી જ વાત છે. આમ કીધું છે. અથવા જે પર્યાય બહિર્મુખ પ્રવર્તી રહી છે બહિર્મુખ ભાવે પ્રવર્તી રહી છે તે દુઃખનું ઉત્પાદક કારણ છે. તેને અંતર્મુખ કરવી, સ્વભાવમાં અંતર તત્વમાં જ્યાં સુખ સ્વભાવ રહેલો છે ત્યાં પર્યાય વળે, ત્યાં અવસ્થા એ બાજુ અંતર્મુખ થાય ત્યારે એને આત્મજ્ઞાન થાય એટલી વાત છે. એને સ્વસન્મુખ સ્વભાવ સન્મુખ થવું એમ કહેવામાં આવે છે. પ્રશ્ન તો સમજી શકાય એવો છે, ઉત્તર પણ સમજી શકાય એવો છે આ, કે પર્યાય અવસ્થા જે ઇન્દ્રિયને મન દ્વારા મુખ્યપણે બાહ્ય પદાર્થોને વિષય કરે છે અને જે અવસ્થાની દિશા બહિર્મુખ કહેવાય એવી છે તેથી બિલકુલ ઉલટી તે જ અવસ્થા અંતર્મુખ થાય એમ કહેવા માંગે છે. અને એ તો સમજી શકાય એવું છે કે પર્યાયને અંતર્મુખ કરવાની વાત છે, એ વાત તો ચોખ્ખી છે. એમાં તો કોઈ નિર્વિવાદ વિષય છે, એમાં કોઈ વિવાદાસ્પદ વિષય નથી. હવે પ્રશ્ન એટલો અહીંયા થવા યોગ્ય છે કે પર્યાયને અંતર્મુખ કરવી કેમ, વાળવી. એ તો વાત સંમત છે કે વાળવી જોઈએ, અંદરમાં જ વાળવી જોઈએ. પર્યાય બહારમાં વળે તો કાંઈ એમાં અંતર તત્વ વિષય થાય, અનુભવમાં આવે. પર્યાય બહિર્મુખ હોય અને એને અનુભવમાં આત્મા આવે અંતર તત્વ સ્વરૂપ, એ તો બની શકવા યોગ્ય નથી. આત્માનો મનથી વિચાર કરે છે, ચિંતન કરે છે, એ પણ બહિર્મુખ પર્યાય છે. મન ઇન્દ્રિય દ્વારા પ્રવર્તો બહિર્મુખ ઉપયોગ છે. શાસ્ત્ર વાંચે છે એ પણ બહિર્મુખ ઉપયોગ છે. ઉપદેશ સાંભળે છે ત્યારે પણ બહિર્મુખ ઉપયોગ છે. અને એ સાંભળવામાં એમ કહે ગુરુને કે આપ અમને વધારે સ્પષ્ટીકરણ કરીને સમજાવો, હજી કોઈ દ્રષ્ટાંત આપો, અમને કોઈ દાખલો આપો. ત્યારે એને એમ કહે કે એ સ્પષ્ટીકરણ માટે લંબાયેલો જે જ્ઞાનનો ઉપયોગ, આત્મા સમજવા માટે વધારે સ્પષ્ટ કરીને કોઈ દ્રષ્ટાંત આપો, સ્થૂળ દ્રષ્ટાંતથી અમને સમજાય એમ કહો, તો એવું જાણવામાં ઉત્સુક થયેલો ઉપયોગ શું આત્માને જાણશે? એવું સ્પષ્ટ જાણવાથી શું આત્માને જાણવું બનશે? કે ઉપયોગ તો બહાર ખેંચાણો કે હજી આપ સ્પષ્ટ કહો, હજી આપ સ્પષ્ટ કહો, આમ ઉપયોગ આમ જાય છે એવી બાજુ, તો એમાં આત્મા ક્યાંથી જણાવવાનો હતો? એ ઉપયોગ બહાર ખેંચાય છે એમાં આત્મા ક્યાંથી જણાવવાનો હતો? કેમ આત્મા નહીં જણાય? પ્રશ્ન તો એમ ચાલે છે કે નહીં? આત્મા સમજવો છે ને, આત્માનું જ્ઞાન કરવું છે અંતર તત્વનું. અને અહીંયા જ્યાં દિશા બદલવાની વાત છે ત્યારે જે ઉપયોગ બહારમાં ઉપદેશ સાંભળવામાં ઉત્સુક થાય અને હજી ઘણો સ્પષ્ટ કરે એમ સ્પષ્ટીકરણ બાજુ લોભાય, લલચાય, એ ઉપયોગનો વિષય આત્મા થાય ને આને આત્મજ્ઞાન થાય એમ કેવી રીતે બને કે ન બને? બીજી બાહ્ય ક્રિયાથી તો, જડ ક્રિયાથી તો આત્મજ્ઞાન થવાનો પ્રશ્ન જ નથી. પણ અહીંયા જે જ્ઞાન અને શાસ્ત્ર જ્ઞાન અને એમ જેમાં વિષય ચર્ચવામાં આવે, આત્મા કેવો, આત્માનું સ્વરૂપ કેવું, ત્યાં પણ ભગવાન એમ કહે છે કે એ બહિર્ભાવે, બહિર્મુખ ભાવે જે જ્ઞાન પ્રવર્તે તે જ્ઞાન આત્માને અનુભવે એમ બનતું નથી. કેમ કે ક્યાંય બહારમાં આત્મા નથી. બહુ મુદ્દાની વાત લીધી છે. કહે છે કે સ્વસન્મુખ વાળ, એ શ્વસનનું કેવી રીતે વાળવો એ સવાલ છે. કે પ્રથમ તો એને પોતાના જ્ઞાનાનંદ સ્વભાવને અંતરમાં ઓળખવો. ક્યાં ઓળખવો? જ્ઞાનાનંદ સ્વભાવને અંતરમાં ઓળખવો, શાસ્ત્રમાં ઓળખવો એમ નહી. એ ઓળખાણમાં એને ત્રિકાળી આત્મ સ્વભાવ, શુદ્ધ ચૈતન્ય સ્વભાવ, સામાન્ય સ્વરૂપે અંતર તત્વ સ્વરૂપ છે પોતાનું, અને સર્વથી સર્વથા ભિન્ન છે, સર્વ અન્ય સમસ્ત દ્રવ્ય ભાવોથી સર્વથા ભિન્ન છે એવી એને પોતાની અંતરમાં ઓળખાણ થવી જોઈએ. ઓળખાણ થઈને એને લક્ષમાં લઈએ ત્યારે એની પર્યાય સ્વસન્મુખ થાય. ત્યાં સુધી એની પર્યાય સ્વસન્મુખ થાય નહીં. અંતરમાં તત્વ, અંતર તત્વ સ્વરૂપ જે અંતરંગમાં રહેલું તત્વ છે, આત્માનું એ અંતરંગ છે, અંદરનું છે, એને વિષય કરવા માટે જ્યાં છે ત્યાં ઉપયોગ જવો જોઈશે. બહારમાં પરિચિત છે એટલે શાકમાં ને દાળમાં નાખેલા મીઠાને પકડે છે, પણ એ હજી સ્થૂળ ઉપયોગ છે. બીજા ઉપયોગની અપેક્ષા એ સૂક્ષ્મ કહેવાય, કે એના નિષ્ણાત હોય એને સમજી શકે, બીજાને એટલો ખ્યાલ ન પડે, તો પણ એ સ્થૂળ ઉપયોગ છે. અહીંયા સૂક્ષ્માતી સૂક્ષ્મ સ્વભાવ છે, અત્યંત સૂક્ષ્મ સ્વભાવ છે, નાયક સ્વભાવ છે. જ્ઞાનપણે એનું પરિણમન જ્ઞપણે વર્તી રહ્યું છે. એવા જ્ઞાન લક્ષણથી એ જ્ઞાન પર્યાયમાં પ્રગટ વ્યાપેલો એવો જે પ્રગટ થયેલો એવો જે જ્ઞાન સ્વભાવ, એવો જ જ્ઞાન સ્વભાવ અંતરંગમાં સામાન્યમાં વ્યાપેલો છે. કેવો જ્ઞાન સ્વભાવ? કે જેવો વ્યક્ત છે એવો જ્ઞાન સ્વભાવ, અવ્યક્ત સ્વભાવમાં પણ એવો જ જ્ઞાન સ્વભાવ છે એમ જો એ નિર્ણય કરે તો એનું લક્ષ્ય જાય. જેવો વ્યક્ત જ્ઞાનના ઉપયોગમાં સ્વભાવ છે તેવો જ અવ્યક્ત એવા દ્રવમાં સ્વભાવ છે. દ્રવ તો અવ્યક્ત છે ને, પર્યાય વ્યક્ત છે અને દ્રવ અવ્યક્ત છે, અવ્યક્તના છો બોલી લીધા છે ને. તો એ અવ્યક્ત સ્વભાવનું અનુમાન કરે તો અનુમાન સંબંધીનો જે વિકલ્પ છે એમાં જોર નહીં આવે. પણ અહીંયા જ્યાં પોતાનો પ્રત્યક્ષ સ્વભાવ છે એમ જ્યાં જો અંદરમાં જોવે છે, સહજ પ્રત્યક્ષ છે, આવો જ પ્રત્યક્ષ છું, અવ્યક્ત હોવા છતાં ઉપયોગ સન્મુખ થતાં, જ્ઞાન સ્વસન્મુખ થતાં પ્રત્યક્ષ પણ આવો છું એમ જોડાયા વિના રહેશે નહીં. વળી એ સ્વભાવની અંદર અનંત સામર્થ્ય હોવાથી એનો મહિમા પણ આવ્યા વિના રહેશે નહીં. એટલે મહિમાની તો વાત લીધી છે નીચેની લીટીમાં, કે પોતે ભગવાન આત્મા અનંત અનંત ગુણ સંપન્ન જ્ઞાનાનંદ સ્વરૂપ છે એનો મહિમા લાવીને સ્વસન્મુખ થા, અથવા સ્વસન્મુખ થતા એનો મહિમા ઉત્પન્ન થાય છે એમ અહીંયા ધ્યાન ખેંચવું છે. યથાર્થ નિર્ણયમાં આમ થાય છે. સ્વસન્મુખનો જે જ્ઞાનાનંદ સ્વભાવી આત્માનો નિર્ણય છે એમાં એનો મહિમા ઉત્પન્ન થાય છે, એ નિર્ણય થયાનું એક લક્ષણ છે. જો યથાર્થ નિર્ણય નથી થતો એટલે સ્વ લક્ષમાં આવીને નિર્ણય નથી થતો, અને પરલક્ષી જ્ઞાનમાં નિર્ણય થાય છે તો એનો મહિમા આવતો નથી. તો એ જાણે છે કે આત્મા જ્ઞાનાનંદ સ્વરૂપે છે, અનંત ગુણ સ્વરૂપે છે, પૂર્ણ સ્વરૂપે છે સ્વભાવથી, અને પરદ્રવ્યોથી ભિન્ન છે, રાગાદિથી ભિન્ન છે, સામાન્ય સ્વભાવે હોવાથી એક સમયની પર્યાયથી પણ ભિન્ન છે, એ વગેરે જાણવું બને છે. પણ જે સ્વભાવનો મહિમા આવવો જોઈએ એ મહિમા એને આવતો નથી, એટલે પ્રશ્ન પણ કરે છે. અને એ પ્રશ્ન આપણા સમાજમાં મુમુક્ષુઓમાં ચાલે છે કે આ આત્મા શાસ્ત્રમાં કહે છે, ગુરુ કહે છે, એવો સમજાય છે, છતાં મહિમા કેમ આવતો નથી, આ પ્રશ્ન કરે છે. કોઈ મહિમાનો પ્રશ્ન કરે છે, કોઈ પુરુષાર્થનો પણ પ્રશ્ન કરે છે કે મહિમા અને પુરુષાર્થ સહજ ઉપડી આવે એવો જ દ્રઢ સ્વભાવ છે, એવું જ આત્માનું સ્વરૂપ છે, જેવું છે એવું લક્ષમાં આવે તો મહિમા અને પુરુષાર્થ અવસ્થામાં ઉત્પન્ન થયા વગર રહી શકે નહીં, અથવા એને ઉત્પન્ન થતા રોકી શકાય નહીં. આમ છે, એક માણસ દરિદ્ર હોય, ઘણા વર્ષોની દરિદ્રતાથી ત્રાસી ગયો હોય કે અરે કણકણ માટે પણ લાચારી કરવી પડે છે, સવારનું ભોજન માંડ મળે ત્યાં સાંજની ચિંતા ઊભી રહીએ, એને અઢળક દોલત મળી જાય અને એને કઈ મહેમાન આવે, દોલત જોઈ ખબર છે, જોઈ અમે જોઈ, એમ કે એની દરિદ્રતા ચાલી જાય, કઈક ના તો ફટકી જાય છે, લોટરી લાગે ત્યાં પરિણામમાં કંટ્રોલ રહેતો નથી, એ અતિરેક હર્ષનો અતિરેક છે, એ થયા વિના રહે નહીં. એમ અખંડ સિદ્ધ પદ, પરિપૂર્ણ અખંડ સિદ્ધ પદ પોતે છે, એવું પોતાના જ્ઞાનમાં સ્વરૂપનું નિર્ણય થાય, લક્ષમાં આવે, એને એનું મહિમા ન આવે, એ વાત કેવી રીતે બની શકવા યોગ્ય છે કે કોઈ રીતે બની શકે એવું નથી. એટલે એમ કહે છે પોતે ભગવાન છે, સિદ્ધ સ્વરૂપે, સિદ્ધ સદા, સિદ્ધ સમાન સદા, બનાસીદાસજી ગાઈ શકે નહીં,
લક્ષપૂર્વક નિર્ણય
સ્વલક્ષી જ્ઞાનમાં થવો જોઈએ. પરલક્ષી જ્ઞાનમાં નિર્ણય અનંત વાર કર્યો શાસ્ત્રો વાંચીને અને સાંભળીને, પણ એ નિર્ણય કોઈ કાર્યકારી થતો નથી, એટલે ઉપયોગ બહાર લંબાવવાનો નિષેધ છે. કે જો તને સમજમાં આવ્યો હોય કે અંતરંગમાં આત્મા આવો છે, તો એ આત્મા છે જે સમજમાં આવ્યો, જે શબ્દો દ્વારા, વાચક શબ્દો દ્વારા તેનું વાંચી ઉપર તારું લક્ષ જવું જોઈએ કે નહીં, કેમ કે આ અનુભવ કરવાનો વિષય છે, વાત કરવાનો વિષય નથી. મીઠાઈની દુકાન સામે ભૂખો માણસ ઉભો રહીને મીઠાઈના ઘણા વખાણ કરે, તો એનાથી ભૂખ ભાંગે નહીં, અથવા સ્વપ્નની સુખડીથી પણ ભૂખ ભાંગતી નથી, ત્યાં સુધી ગયો. વાસ્તવિકપણે સુખડી ખાય તો ભૂખ ભાંગે, પણ ખોટી ખોટી સપનાની સુખડીથી કઈ ભૂખ ભાંગતી નથી. એમ આત્માની કલ્પના કરે એ તો સ્વપ્નવત છે, કલ્પના છે એ તો અનુમાન કરે, કલ્પના કરે એ બધું સ્વપ્નવત છે, એક સ્વપ્નવત શબ્દ આપ્યો છે શ્રીમદજી આત્મસિદ્ધિમાં, સકલ જગત છે એઠવત અથવા સ્વપ્ન સમાન, સ્વપ્નાજીનું જગત છે એમ કે છે. આ બધું વાસ્તવિક નથી કે એ બધું મને છે એવું તો વાસ્તવિક નથી. જગતના જીવોને પોતાનું જગત વસાવેલું છે, એમાં મારું ઘર, મારું કુટુંબ, મારા પૈસા, મારું શરીર, આ બધું મારું એવું તો નથી જ, એ તો એનું સ્વપ્નવત છે એમ કે છે. એ વાત તો સાચી નથી, એનું મોત તો એની સાથે રહેત, અને તેથી કોઈને સુખ શાંતિ થતી નથી. કેમ કે સપનાની સુખડીથી ભૂખ ભાંગતી નથી. માણસને સાયકોલોજી છે સપનું આવું, ઘણી ભૂખ લાગી હોય અને આહારનો મેળ ન ખાતો હોય ગરીબાઈને લીધે, એને એમ થાય કે આ શ્રીમંત માણસો કેવી મજાની સુખડી બનાવીને ખાતા છે. આપણને એવું હોય તો કેવું સારું, એમ ઊંઘી જાય ભીખો ભીખો. તો સપનામાં એ સુખડી બનાવીને ખાય, પણ જાગે ત્યાં પેટમાં મણમો ખાધો હોય એ હવા મણમો થઈ ગયો હોય, હે થોડો એનો પુરાણો હોય અડધો પડધો હોય, એ સ્થિતિ છે. કહે છે કે સ્વલક્ષી જ્ઞાનમાં સ્વરૂપ સન્મુખ થઈને, એટલે પોતાના જ્ઞાનમાં પોતાના આત્માને લક્ષ બનાવીને, લક્ષમાં લઈને નિર્ણય કરે અથવા ઓળખે, અથવા જેવો જ્ઞાન સ્વભાવ વ્યક્ત છે એવો જ એને અંતરમાં અનંત જ્ઞાન સ્વભાવ ભાસે. લાગે કે હું આત્મા જ્ઞાન સ્વભાવી છું એમ લાગે, એમ પછી લાગે વિચારે નહીં પણ એમ લાગે, ત્યારે એને આત્મજ્ઞાન થવાનું કોઈ પણ અંદરમાં કારણ ઉપજ્યું છે એમ કહી શકાય. નિર્ણય કરે, લક્ષ કરે તો એને કારણ ઉપજ્યું છે એમ કહેવામાં આવે છે. કેવો છે પોતે કે ભગવાન આત્મા અનંત અનંત ગુણ સંપન્ન, અનંત ગુણથી સંપન્ન છે. સંપન્ન છે એટલે નવા આવ્યા છે એમ નહીં, પણ અનાદિથી એનામાં છે, એ જ્ઞાનાનંદ સ્વરૂપ છે. એનો મહિમા લાવીને સ્વસન્મુખ થા, એનો મહિમા લાવીને એમ કે છે, પણ કૃત્રિમતાથી લાવીને એમ નહીં, સહજપણે એનો મહિમા સ્વસન્મુખતામાં આવે છે. અને એ અપૂર્વ મહિમાના ફળમાં સમ્યક દર્શન પ્રગટ થાય છે. સમ્યક દર્શનની પરિભાષા છે મહિમાના દ્રષ્ટિકોણથી, કે સમ્યક દર્શન ક્યારે થાય કે આત્માના અપૂર્વ મહિમાના ફળમાં સમ્યક દર્શન ઉપજે ત્યારે થાય, એ વિના થાય નહીં. આટલી વાત છે, ફરીને કીધું, વાત વાત ઉપર ચાલે છે. પહેલી લીટીમાં કીધું ભણવાની કોઈ વાત નથી, સ્વસન્મુખ થવાની વાત છે. અને એ સ્વસન્મુખ થવાની વાતમાં સ્વરૂપનો મહિમા આવવાની વાત છે એમ કે છે. લીધું એમાં મહિમા આવવાની વાત છે. તારી જ્ઞાન પર્યાયને દ્રવ્ય સન્મુખ વાળવી, આ રીતે જ્ઞાનની પર્યાયને સ્વભાવ સન્મુખ વાળવી, દ્રવ્ય સન્મુખ વાળવી એમ કહો કે દ્રવ્યના સ્વભાવ સન્મુખ વાળવી એમ કહો. દ્રવ્ય ને દ્રવ્ય સ્વભાવ એક અર્થમાં છે. આટલું ટૂંકું ને ટચ છે, આથી લાંબી વાત નથી. ઘણા શાસ્ત્રોનો અભ્યાસ કરવો પડે તો આત્માનું જ્ઞાન થાય એમ બિલકુલ નથી. પોતાના દ્રઢ સ્વભાવની સન્મુખ જ્ઞાન પર્યાય વળે તો એને આત્માનું જ્ઞાન કરવું છે ને, તો આત્મા તરફ જ્ઞાનની પર્યાય વળે તો એને આત્મજ્ઞાન થાય, અને આત્માને છોડીને અન્ય દ્રઢભાવ તરફ જ્ઞાન વળે તો એ જ્ઞાનમાં આત્મજ્ઞાન ન થાય. આમ સીધે સીધી વાત
છે.
એ રીતે આત્મજ્ઞાનનો વિષય અહીંયા એકદમ ટૂંકામાં લીધો છે. કોઈ લાંબી લાંબી વાત અહીંયા આ નહીં છે આમ વાત છે, આ નહીં છે આમ વાત છે, અને કોઈ નય જ્ઞાનની જે આંટી ઘૂંટી છે એ પ્રકાર પણ લીધો નથી. અમને એ નહીં સમજાતો નથી, નય જ્ઞાન સમજાતો નથી, શું કરીએ, બુદ્ધિ એટલી નથી, એ કાંઈ પ્રશ્ન નથી. જો તારી સ્વરૂપ પ્રાપ્તિની ભાવના હોય તો તું તારા જ્ઞાન સ્વભાવે આત્માને લક્ષમાં લે, ઓળખ, અને એનો જો મહિમા આવે તો અનુભવ થાય, એને આત્મજ્ઞાન કહેવામાં આવે છે. આટલી ટૂંકી વાત છે. એવું કોઈ બોધરેશન રાખવાની, ટેન્શન રાખવાની જરૂર નથી. સહજ સરળ અને સુગમ છે એટલે ત્રિંચ દશામાં ચકલા દેડકાને આત્મજ્ઞાન થાય છે. અને અસરળ પરિણામે દ્રવલિંગી મુનિ નગ્ન દિગંબર થઈને દીક્ષા લઈને જંગલમાં જાય તો આત્મજ્ઞાન થતું નથી. આમ છે, અસરળ સરળ અને અસરળની વાત છે. સરળનો અર્થ શું છે કે જેવું શ્રી ગુરુ કહે છે એવું જ એ કરવા તત્પર થાય છે સરળતાથી. અસરળ એમ છે કે કહે છે છતાં એમ કરતો નથી, બીજું બીજો કરે છે. એને ધર્મશાસ્ત્રોમાં મિથ્યા આગ્રહ કયો છે, મિથ્યા આગ્રહ કયો છે કે એની જે પેલા રીત ખોટી પકડી છે એને મૂકવી જ ગમતી નથી. એવી જ કોઈ પ્રકૃતિમાં દીઠાઈ હોય છે એને દીઠ કહેવાય છે. સંસાર ચાતુરીનો ચાતુર દીઠ એમ કરીને અનુભવ પ્રકાશમાં દીઠ શબ્દ આપ્યો. દીઠ કહો, પરિણામમાં જીદની પ્રકૃતિ કહો, આગ્રહની પ્રકૃતિ કહો, કે એને વક્રતા કહો, એને આડોળાય કહો, એના તિર્યક પરિણામ છે. ત્રીજ ગતિમાં જવાના એ તિર્યક પરિણામ છે. કેમ ત્રીજ ગતિ થાય છે? પરિણામ તિર્યક છે, આડા છે, અસરળ પરિણામ છે. એ આગ્રહ છોડીને ઉપયોગને પણ અસરળ કરીને ક્યાંય અન્ય દ્રવ્ય બાજુ લઈ, આમ તિર્યક અન્ય દેવી બાજુ નહીં લીજે, ત્યાં લક્ષ્યને પણ સરળતાથી અંતર્મુખ કરવું, સ્વસન્મુખ કરવું. જ્યાં અનંત શાંતિનો પિંડ છે ત્યાં ઉપયોગ લઈ જવામાં તને વાંધો શું પડ્યો હોય તો કે એક માણસ કામ ન કરતો હોય તો એમ કે ને કે ભાઈ તમે શા માટે કામ કરતા નથી, તમને એ કામ કરવામાં શું વાંધો પડે છે? એમ કે છે કે તારો આત્મા અંદર અનંત શાંતિનો પિંડ છે, એ અનંત શાંતિના પિંડનો અનુભવ કરવા તારો ઉપયોગ અંતર્મુખ થાય એમાં તને વાંધો શું પડે છે? છે કાંઈ અંદરમાં વાંધો? છે વાંધો હોય તો કયો આ વાંધો પડે છે? પણ કારણ વગર નિષ્કારણ પણ પોતે અમથો અમથો આડો હાલે એને નિશ્ચય બારમાં સુખનો બિલકુલ દિગંબરો એટલે શું પણ એ કઈ એ તો પુણ્યનો પ્રકાર છે. જો પુણ્યના યોગથી ધર્મ થતો હોય તો પૈસા વાળાને થાય, દિગંબરોને થાય, જૈનોને થાય, કહેવાતા હો કોઈ ધર્મ વાળા એવું બિલકુલ નથી.
આમાં
તો ત્રિંચને પણ થાય પાપના પરિણામમાં, એ ગતિમાં ગયા છે. નારકીને થાય પાપના પરિણામમાં ગયા છે. અને કોઈ પણ મત સંપ્રદાયમાં જન્મ્યું હોય એને થાય. કોઈ નાત જાતને વાળા ને સંપ્રદાયના બંધન ધર્મને નથી, અથવા ધર્મ એમાં કેદ કરી શકાતો નથી. ગુરુદેવ એમ કહેતા કે સંપ્રદાયની સંકુચિત કોટડીમાં ધર્મને કેદ કરી શકાતો નથી. ગુરુદેવના અનુયાયીઓમાં મોટા ભાગના દિગંબર સિવાયના આવ્યા બહારથી, કેટલાક દેરાવાસી સ્થાનકવાસી બીજા પણ આવ્યા અનિમતમાંથી. એવું કઈ નથી. ધર્મ તો વસ્તુનું વિજ્ઞાન છે કે ધર્મ કોઈની ઇજારાવાળી ચીજ છે, એવી કોઈ ઇજારદારીની ચીજ છે. જમવામાં બંધન હોય મારા સંઘને જમવાનું કીધું છે, બીજાને એમાં આવવાનું નથી. અમારો અત્યારે દિગંબરનો સંઘ છે કે દેરાવાસીનો સંઘ છે, એમાં બીજાને આવવાનું નથી. એકલો અહીંયા પ્રતિબંધ નથી. અંગનું ભોજન જ્યાં લેવું છે અને જે અમર થઈ જવું છે, આનંદનું ભોજન લેતા અમર પદની પ્રાપ્તિ થાય છે ત્યાં કોઈ પ્રતિબંધ નથી. ચારસો ને 63 પ્રશ્ન કર્યો છે કે આપ બહુ સૂક્ષ્મતામાં અને બહુ ઊંડાણમાં લઈ જાઓ છો. જયારે આ પ્રવચન આપો છો ત્યારે આત્માના ઊંડાણની વાતો કરો છો, સૂક્ષ્મ સ્વભાવની સૂક્ષ્મ ભાવની વાત કરો છો, બહુ ઊંડાણમાં લઈ જાઓ છો. ભાઈ એ જ વસ્તુ છે, એ જ વસ્તુ છે, એને ઊંડાણ કહો, છીછરાપણું કહો, જે કહેવું હોય કહો, પણ વસ્તુ તો જે છે તે એ જ છે. એમાં એ સિવાય બીજું કઈ એના બદલે ચાલે એવું તો છે
નહીં.
ઉત્તર આપે છે કે વસ્તુ જ એવા સ્વભાવ વાળી છે. શું કે છે? સૂક્ષ્મ એવી વસ્તુ સ્વભાવથી સૂક્ષ્મથી પણ અતિ સૂક્ષ્મ એવી વસ્તુ છે. કોઈ એમ કહે કે હીરાનો વેપાર બહુ ઝીણી નજરનો છે, એનો કોઈ સહેલો રસ્તો નહી. શાકભાજીની જેમ ગમે તે માંડીને બેસી જાય દુકાન, એવું આમાં સહેલું નહીં કાંઈ. ના, એ તો જે કામ જે રીતે થતું હોય તે કામ તે જ રીતે થાય ને, બીજી રીતે
થાય.
અને અઘરો છે માટે નથી કરી થઈ શકતો એવો નથી, એમાં પણ હજારો માણસો કામ કરે છે. ઝવેરી બજારમાં મુંબા દેવી પાસે હાલવાની જગ્યા નથી રહેતી, એટલા ધંધી સ્ટ્રીટમાં ત્યાં માણસો આંગ પડે ત્યારે ઉભરાય, કીડિયારો ઉભરાય, એમ ઉભરાય છે ત્યાં. અઘરો હતો તો કોઈ ન કરી શકત. હા, તો આટલા ઢગલા પણ જોવામાં આવે છે સુરતમાં, એવું છે બહુ માણસો. અત્યારે તો આ બધા પટેલ લોકો પીડ્યા છે કે નહીં? એ બધા કઈ બહુ બુદ્ધિવાળા માણસો છે, ખેડૂત નિર્ભર છે, પણ ઉપયોગ તો કોઈ પણ જીવનો સૂક્ષ્મ થઈ શકે છે. કારણ કે અહીંયા બુદ્ધિનો વિષય નથી, ઉપયોગની સૂક્ષ્મતાનો વિષય છે. ખેતરમાં ખેતી કરતા ખેડૂત જેને અભણ પ્રજા કહેવામાં આવતી હતી, એ પણ ઉપયોગે સૂક્ષ્મ કરીને એ વ્યવસાય કરી શકે છે અને સારી રીતે કરી શકે છે. એમાંથી ઘણા એન્ટવર્પ બેલ્જિયમ સુધી જીવ્યા કે નહીં, કઈ બોલતા નું આવડતું હોય હારે લઈ જાય બીજા દુભાષિયાને, પણ ત્યાં સુધી જીવ્યા છે. એનો અર્થ શું છે કે જો જીવને ખબર પડે છે કે અહીંયા લાભ ઘણો છે તો એ પ્રયત્ન કરીને પણ એ કાર્ય કરે છે. ઉપયોગ સૂક્ષ્મ કરવો એમાં કઈ ન થઈ શકે એવો વિષય નથી. અહીંયા તો એથી વધારે સગવડ છે આત્મામાં, આત્મ પદાર્થમાં એથી વધારે સગવડ શું છે કે એવો સૂક્ષ્મ ઉપયોગ થવાનો પણ એનો સ્વભાવ છે. નિભાવ નથી કે પરાણે કરવું પડે, એવા સૂક્ષ્મ ઉપયોગથી પોતાના આત્માને અનુભવે અને પોતાના શુદ્ધ દર્શન જ્ઞાન ચારિત્ર રૂપે પરિણમે, શુદ્ધોપયોગ રૂપે પરિણમે, એવો જ એનો સ્વભાવ છે. એથી વિપરીત પરિણમવાનો એનો સ્વભાવ નથી. જ્યારે નિશ્ચય કરે છે ત્યારે પણ એનો આવા પરિણમન સ્વભાવનો પણ નિશ્ચય સાથે સાથે થાય છે કે અરે આ તો એવું સ્વદેવ સ્વતત્વ છે, સ્વદ્રવ છે કે જેમાંથી શુદ્ધ દર્શનદાન ચારિત્ર આદિના શુદ્ધ પરિણામોનો પ્રવાહ ઉત્પન્ન થાય, એવું જ આ સ્વરૂપ છે. આપ આના આમાંથી કઈ આમ કરવું પડે, પરાણે કરવું પડે, ન થઈ શકે છે ને એવું કરવું પડે છે એવું પણ આની અંદર નથી. એવું જ્યાં એને પોતાનું સ્વતત્વ લક્ષમાં આવે છે ત્યારે એને સહજપણે કાર્ય થવા લાગે છે, સુગમપણે કાર્ય થવા લાગે છે, સરળતાથી કાર્ય થવા લાગે છે. ત્યારે એવા કાર્ય કરનારા જ્ઞાનીઓએ એ વાતનો પ્રસિદ્ધ પુકાર કર્યો કે આત્માનો માર્ગ અથવા ધર્મ છે એ સુગમ છે, સરળ છે અને સહજ છે, એ વાત કરી એમણે. શું કે છે, વસ્તુ એવા સ્વભાવ વાળી છે એટલે ઊંડાણ અને સૂક્ષ્મતામાં એ નજરમાં આવે એવી જ વસ્તુ છે, એનો બીજો કોઈ ઉપાય નથી. પર્યાય ઉપર ઉપર છે અને દ્રવ ઊંડું ઊંડું છે, સ્થૂળ સૂક્ષ્મ ની અપેક્ષા એનો બીજો એનો કોઈ વિષય નથી. ઊંડું ઊંડું એટલે પર્યાય ઉપર છે એટલે કઈ ઉપરના ભાગમાં પર્યાય થાય, જેમ કે આ સ્પર્શેન્દ્રિય ઉપર છે, પછી ઇન્જેક્શન ની સોય અંદર નાખે છે ત્યારે જેમ જેમ ઊંડી જાય એની કઈ સ્પર્શ ની ખબર પડતી નથી. પહેલો ઉપર સ્પર્શ થાય છે ત્યારે એને ખબર પડે છે, પછી અંદર એનો સ્પર્શ નું કઈ ત્યાં વિશુદ્ધિ નથી પ્રદેશોની. એમ પર્યાય ઉપર થાય ને પછી અંદર ન જણાય એવું કઈ છે કે નહીં, એમ કઈ નથી. સર્વ પ્રદેશો જેટલો ઘન છે આત્મા, આમ ઘન છે, ઘન પ્રવાહી ને વાયુમાં ઘન છે આત્મા, આનંદ ઘન, ચૈતન્ય ઘન, જ્ઞાન ઘન આત્મા કહેવાનું, એના પૂરા ક્ષેત્રમાં બધે જ પર્યાય થાય છે, પણ સ્થૂળ ઉપયોગથી જણાય છે એટલે એને ઉપર ઉપર થાય છે એમ કહેવામાં આવે છે. કેમ કે વેદનનો વિષય છે ને એટલે પકડાય છે, વ્યક્ત થાય છે, એ વ્યક્ત થાય છે એટલે એને બહિર તત્વ કહે છે અથવા ઉપર થાય છે એમ કહેવામાં આવે છે. અને આત્મા અંતરંગ તત્વ હોવાથી ઊંડાણમાં ઊંડે છે, અંતરંગમાં છે એમ કહેવામાં આવે છે, પણ છે બે એક જ ક્ષેત્રમાં એક જ જગ્યાએ છે, ક્યાંય આગળ પાછળ નથી. એક વ્યક્ત છે ને એક અવ્યક્ત છે, એક સ્થૂળ છે ને એક સૂક્ષ્મ છે, એક બાહ્ય ભાવ છે અને એક અંતરંગ સ્વભાવ છે, એ અપેક્ષા એને સૂક્ષ્મ અને ઊંડાણ વાળું તત્વ કહેવામાં આવે છે. વસ્તુ બી એવા સ્વભાવ વાળી છે, પર્યાય ઉપર ઉપર છે અને દ્રવ ઊંડું ઊંડું છે, એટલે કે અંતરંગમાં રહેલું જે દ્રવ છે પર્યાય એનો અનુભવ કરવા માટે અથવા અહંપણું કરવા અર્થે અથવા આશ્રય કરવા અર્થે, જ્યારે પર્યાય પણ દ્રવ ને લક્ષમાં લઈને ઊંડે જાય છે ત્યારે એ પર્યાય ઉપર બહારના સંયોગોની અસર દેખાતી નથી, થતી નથી. જો એ રીતે પર્યાય અંદરમાં ઊંડી ન જાય તો એ પર્યાય બહારમાં બીજા પદાર્થોના સંપર્કમાં રહીને બીજા પદાર્થની અસર જાણે પોતામાં આવે છે એવા અભ્યાસમાં આવી જાય છે, એની ભ્રમવાળી દશા છે.
બરોબર,
ભ્રમિત દશા છે. બીજા પદાર્થને જાણતા બહિર્મુખ થતા એને એમ થાય છે કે એ પદાર્થની ને જાણી, મેં એ પદાર્થને જાણ્યો તેથી મને કંઈક અસર થઈ, એનો ભ્રમ છે. અને એવો ભ્રમ થવાની સંભાવના ત્યાં સુધી છે કે જ્યાં સુધી પર્યાય અંતર્મુખ વળીને ઊંડે દ્રવ્યમાં ન જાય ત્યાં સુધી. એટલા માટે એમ કહે છે કે બહિર્મુખપણું છોડીને અંતર્મુખ થા તો તારી અવસ્થામાં કોઈ પરનિમિત્તના આશ્રયથી જે વિકૃતિ ઉત્પન્ન થાય છે અને દુઃખ અને આકુલતા ઉત્પન્ન થાય છે એ પ્રકાર ઉત્પન્ન થશે નહીં. પર્યાય ઉપર ઉપર છે એનો અર્થ આ છે. એટલા માટે ઉપર ઉપર છે એમ કહેવા માટે જે સ્વભાવ છે એમાં પર્યાયંશ નહીં હોવાથી અને પર્યાયંશમાં સામાન્ય દ્રવ સ્વભાવ નહીં હોવાથી એના પ્રદેશો ભિન્ન છે એમ પણ કહેવામાં આવે છે, એમ કહેવાય છે. એમાં એકલા સ્વભાવને લક્ષમાં લેવા માટે એમ કહેવામાં આવે છે, કેમ કે નહીતર તો સ્વભાવ અને પર્યાય એક જ ક્ષેત્રમાં છે, એક જ પદાર્થના બે અંગ છે અને એક જ ક્ષેત્રમાં બંનેનું અસ્તિત્વ છે, છતાં પણ ભાવથી એને જુદા છે અને જુદો એને લક્ષમાં લેવું હોય ત્યારે બીજી ચીજને લક્ષમાંથી હટાવવા માટે એ ક્ષેત્રમાં જાણે એ નથી એમ કહેવામાં આવે છે. જેમ મીઠાની ખારાશમાં મીઠું ઓગળી ગયા પછી પણ રસોઈની અંદર ગળપણ ભર્યું નથી કે તીખાશ ભરી નથી, જો ખારાશ પલટીને ગળપણ થઈ ગયું હોય કે તીખાપણું થઈ ગયું હોય તો ખારાપણાને જુદું જાણી શકાય નહીં. માટે જ્યાં જ્યાં ખારાપણું છે ત્યાં બીજો સ્વાદ નથી, ત્યાં મીઠું એકલું છે. એ દાખલો 15મી ગાથામાં દીધો છે કે મીઠાની જે ખારાશ છે એને કેવી રીતે લક્ષમાં લેવી, કે અન્ય સર્વ સ્વાદનો નિષેધ કરીને એનાથી જુદું પાડીને વ્યાવૃત કરીને, સારો શબ્દ લીધો છે, શબ્દ ભાવ એનો એવો છે જુદું પાડી વ્યાવૃત વ્યવચ્છેદ શબ્દ વાપરો, છેદ કરવો, લ્યો સારી રીતે છેદ કરવો, વ્યવચ્છેદ કરવો. અલુપ્ત જ્ઞાનીઓને તો એમ કરીને કહ્યું છે, જે સ્વાદમાં લોભાયા નથી એવા તો સ્વાદને પરખનારા, અહીંયા તો એટલો પરખનારા જેમ સૈંધવની ગાંગડી, લવણની ગાંગડી, મીઠાની ગાંગડી છે, એનો સ્વાદ લેતા એ ચોખ્ખે ચોખ્ખી ખારી અનુભવમાં આવે છે, તેમ રસોઈમાં વાપરેલા મીઠાને પણ અન્ય દ્રવ્યના સંયોગનો વ્યવચ્છેદ કરીને, આવો શબ્દ વાપરે છે, બીજા સંયોગમાં ગયા તીખા પદાર્થોનો, સંયોગિત પદાર્થોનો જ્ઞાનમાંથી વ્યવચ્છેદ કરીને, ઉગાડી દઈને એ જ ક્ષેત્રમાં રહેલા છે. જ્યાં મીઠું ઓગળ્યું છે ત્યાં જ ખાંડ ઓગળી છે કે બીજે ઓગળી છે, ભૂલી ગયું છે એવું કે જાણે બંને એક પ્રવાહી થઈ ગયું છે, છતાં પણ એનો વ્યવચ્છેદ જ્ઞાનમાં કરી શકાય છે, છેદ ઉડાડી દે છે. કેવો સંધવનો જ અનુભવ કરવામાં આવતા સર્વતઃ એક ક્ષાર પણ રસપણાને લીધે તે ક્ષારપણે સ્વાદમાં આવે છે, તેમ આત્મા પણ, હવે આત્માને એમ જ જાણી શકાય છે, તેમ આત્મા પણ પરદ્રવ્યના સંયોગનો વ્યવચ્છેદ કરીને, આ શરીર વિનાની ચીજ હું છું ને કોઈ પણ સંયોગ વિનાની હું ચીજ છું, એમ કરીને કેવળ આત્માનો જ અનુભવ કરવામાં આવતા, માત્ર જ્ઞાનમય આત્માનો અનુભવ કરવામાં આવતા, સર્વતઃ એક વિજ્ઞાન ઘનપણાને લીધે, પેલું એક ક્ષાર રસપણાને લીધે હતું, સર્વતઃ અહીંયા એક વિજ્ઞાન ઘનપણાને લીધે તે જ્ઞાનપણે સ્વાદમાં આવે છે, સ્વસંવેદન જ્ઞાનમાં તે જ્ઞાનપણે સ્વાદમાં આવે છે. આત્મા અનુભવમાં આવે છે ત્યારે તે જ્ઞાન પણ સ્વાદમાં આવે છે, આ જન્મ મરણ રહિત થવાની આ પદ્ધતિની રીત છે, સામાન્ય વાત છે. એટલે જ્ઞાન પણ સ્વાદમાં આવતું હોવાથી અહીંયા એવા એવી આત્માની અનુભૂતિ, તે જ જ્ઞાનની અનુભૂતિ કહેવામાં આવી છે, એમ કરીને વાત લીધી છે. કેમ કે ત્યાં જ્ઞાન જ્ઞાનને અનુભવે છે, એમાં પર્સનનું પણ ક્યાં રહ્યું? જે જ્ઞાન પોતાનો જ અનુભવે છે, ઉત્પન્ન થયેલો જ્ઞાનનો પર્યાય જ્યાં પોતાનો જ અનુભવ કરે છે, ત્યાં એને અન્ય દ્રવ્યની સન્મુખ થવાનું ક્યાં રહ્યું? કે એને અન્ય દ્રવ્યની સન્મુખ થવાનો ત્યાં કોઈ પ્રસંગ છે
નહીં,
એ રીતે એનું સ્વસન્મુખ પણ છે. અન્ય દ્રવ્યના સંયોગનો વ્યવચ્છેદ કરીને શેદ ઉડાડી દીધો છે. હા, એનું નામ જ ગૌણ કરવું છે. ગૌણ કરવું એટલે આમ કે એનો ગૌણ પણ ખ્યાલ રાખવો, એમને એનું નામ જ ગૌણ કરવું છે, એમ વાત છે. શરીરનો તો જ્ઞાનમાંથી છેદ ઉડાડી દેવો, રાગનો તો ઉડાડી દેવો, પણ જ્ઞાકાર જ્ઞાનનો પણ ઉડાડી દેવો, એમ ત્યાં વાત છે. જેમ મીઠું બીજા મસાલા સાથે ભળ્યું છે એવું મીઠું પણ નથી લેવું, એટલું મીઠું જ્ઞાનમાં લેવું છે, એમ જ્ઞાનમાં અન્ય જ્ઞેયો જણાય છે તેથી જ્ઞાન જ્ઞેયને સંબંધ છે એવું જ્ઞાન પણ નથી લેવું, એનો પણ છેદ ઉડાડવો છે,
બરોબર
એમ કે છે. એવું એકનું સામાન્ય જ્ઞાન છે જે સર્વતઃ વિજ્ઞાન ઘન છે, એને જો સ્વાદમાં લેવામાં આવે તો ત્યાં જ્ઞાનનો, આત્માનો જ્ઞાન પણ અનુભવ થાય છે. બહુ સારો શબ્દ લીધો છે, આત્માનો જ્ઞાન પણ અનુભવ થાય છે, એવો જ માર્મિક શબ્દ બેન લીધો છે ગીએ વચનામૃતમાં, કે જ્ઞાયકનો જ્ઞાયક પણ અનુભવ કરવાનો અભ્યાસ કર, એમ અહીંયા આત્મા જ્ઞાન પણ પરિણમે છે એમ કે છે. આપણે આમાં કઈ પુનરુક્તિ નો દોષ લાગે નહીં, જ્ઞાન પણ સ્વાદમાં આવે છે, સ્વદતે મૂળ શબ્દ એ પડ્યો છે સંસ્કૃત જેવું તમારું. તથાપિ પરદ્રવ્ય સંયોગ વ્યવચ્છેદનો મૂળ શબ્દ રાખ્યો છે, સંસ્કૃત નો મૂળ શબ્દ રાખ્યો છે અનુવાદમાં પણ. તથા આત્મા આપી, એ જ રીતે આ આત્મા પણ પરદ્રવ્ય સંયોગ વ્યવચ્છેદનો કેવળ એવો અનુભવમાન, કેવળ એક અનુભવમાન એને જ અનુભવતા. સર્વતોપી અનુભવમાન એટલે અનુભવ કરવામાં આવતા, સર્વતોપી એક વિજ્ઞાન ઘનત્વાત, સર્વત અપી એક વિજ્ઞાન ઘનત્વાત, જ્ઞાનત્વેન જ્ઞાન પણ જ્ઞાનત્વેન જ્ઞાનત્વ છે એનું અનુભવમાં, એ જ્ઞાન પણ એ સ્વાદમાં સ્વદતે જ્ઞાનત્વેન એ સ્વદતે એમ લીધું છે. આ રીતે જ્ઞાન પણ તે સ્વાદમાં આવે છે એટલે વેદનમાં આવે છે, ત્યારે આવો જ આત્મા છે. કેવળ જ્ઞાનીના જ્ઞાનમાં પણ આવો જ આત્મા સ્વાદમાં આવે છે એમ એને ખબર પડે છે. એટલે એમ કહ્યું કે કેવળીના અને શ્રુત કેવળીમાં કોઈ ભેદ નથી. પ્રવચન સાર 33-34 ગાથામાં આવ્યું છે કે કેવળી અને શ્રુત કેવળીના આત્માના અનુભવનમાં સ્વાદમાં કોઈ ફેર નથી. જેમ સાકરનો ગામડો ગરીબ અને શ્રીમંતને એક સરખો ગળ્યો લાગે છે, પૈસા વાળાને કઈ મેસુબ વધારે ગળ્યો લાગે, મોહનથાળ વધારે સારો લાગે, અને ગરીબને કઈ ઓછો સારો લાગે એવું કઈ બનતું છે? જ્ઞાનની અનુભૂતિ છે તે આત્માની અનુભૂતિ છે. એ રીતે આત્માની અનુભૂતિ છે તે જ ખરેખર જ્ઞાનની અનુભૂતિ છે. એમ લીધું છે ક્યાં એમ લીધું છે. અને અહીંયા આવું અનુભવન થયું જે જ્ઞાનાનુભૂતિ થઈ, આ અનુભવન તે ભાવશ્રુત જ્ઞાન રૂપ જીન શાસન નું અનુભવન છે. અને મૂળ શ્લોકમાં મૂળ ગાથામાં એને સમસ્ત જીન શાસન નું અનુભવન છે એમ કહેવામાં આવ્યું છે. અંશત જીન શાસન નો અનુભવ છે એમ નથી કહ્યું.
સમસ્ત જીન શાસન
તસદી જીણ શાસન સંભમ મૂળ ગાથા આમ છે. તે અનુભવે છે, સ્વાદે છે આખા જીન શાસન ને. આખા જીન શાસન નો અનુભવ કરે છે. તસદી જીણ શાસન સંભમ આમ લીધું છે. હજી તો સદમસ્થ છે અને ચોથા ગુણસ્થા અને જગન્ય ભાવ અનુભવ છે કે તસદી જીન શાસન એને આખું જીન શાસન નો અનુભવ કર્યો. જેમ કેવળી ભગવાન સમસ્ત જીન શાસન નો અનુભવ કરે છે એમ આ આત્મા પણ નીચે અખંડ જીન શાસન નો અનુભવ કરે. એટલો મહિમા આપ્યો છે. પ્રકાશક હોવા છતાં એને ગૌણ કરવો તે તેનો વ્યવચ્છેદ પણ છે. તો પેલા ચર્ચા થઈ ત્યાં તીખાશ ગળપણ રસોઈમાં તો બધું વાપર્યું છે ને એ કેવી રીતે ન જણાય, હોય ને કેવી રીતે ન જણાય, જીભ ચાખે ને એકલા મીઠાને ચાખે ને હારે રહેલા ગળપણને ને તીખાશને ન ચાખે, કે ચાખે છતાં ન ચાખે એવું કરી શકાય છે. કાનના કોડિયાને ઢાંકણ નથી છતાં બીજા અવાજને ગૌણ કરીને મુખ્યતા કરી શકાય કે ન કરી શકાય. અને એને મુખ્ય કરવા જાય તો અહીંયા સાંભળવાનો ગૌણ થઈ જાય કે નથી નથી આવડતું? આવડે છે. મુખ્ય ગૌણ કરતા એને આવડે છે, હોય છતાં ન જાણે, જાણે છતાં ન જાણ્યું કરે, સાંભળે છતાં ન સાંભળ્યું કરે, દેખે છતાં ન દેખ્યું કરે.
બરોબર.
એને વ્યવચ્છેદ કર્યો એમ કહેવામાં
આવે.
એ થઈ શકે છે. તો વ્યવચ્છેદ કરવો એનું નામ ઊંડે જવું છે. જો આ ઊંડું એટલે શું? આપણે થોડું એ વિચારવું છે કે પર્યાય ઉપર ઉપર છે ને દ્રવ ઊંડું ઊંડું છે. આ સ્વભાવ સુધી જે જ્ઞાન જાય, પર્યાયમાં પર્યાયત્વને ન જોવે ને સ્વભાવને જોવે. લ્યો, જ્ઞાનનો ઉપયોગ પ્રગટ થાય આ ભગવાનની આજ્ઞા છે કે દર્શન જ્ઞાન ઉપયોગ દ્વારમાં સ્વભાવ શક્તિને દેખવી આવે છે. આમાં અનુભવ પ્રકાર દર્શન જ્ઞાન ઉપયોગ દ્વારમાં સ્વભાવ શક્તિને દેખવી. ઉપયોગ દ્વાર તો પર્યાય છે કે પર્યાયને ન દેખવી, આ એનો વ્યવચ્છેદ કર્યો. જાણ્યું પર્યાયમાં, જાણનાર પર્યાય, જાણે પર્યાયને અને છતાં પર્યાયનો વ્યવચ્છેદ કરે, આ એનું નામ કળા છે. અને આને ટેકનિક કહેવામાં આવે છે. બીજું એને એ સંબંધીનું ઊંડું જ્ઞાન કહેવામાં આવે છે. અને એ રીતે જોવો તો સ્વભાવની ઊંડક કેટલી, પછી એ સ્વભાવનો પરિચય કરે તો એને ખબર પડે છે કે આ તો અનંત 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 ઊંડપ છે. આની અંદર થોડી નહીં પણ અનંત ઊંડપ આમાં રહેલી છે. એવું અનંત અનંત ઊંડપ છે, ક્ષેત્રથી નહીં. જેવું અહીંયા કહ્યું ક્ષેત્રથી નહીં, કેમ કે એક જ ક્ષેત્રમાં જ્યાં પર્યાય છે ત્યાં સ્વભાવ છે, અને સ્વભાવ છે ત્યાં સર્વ પ્રદેશોમાં. જે પ્રદેશોના બે વિભાગ ન થઈ શકે એને એક પ્રદેશ કહેવામાં આવે છે, કે જેમાં બીજા વિભાગની કલ્પના ન થઈ શકે. ક્ષેત્ર અપેક્ષા એ ફિઝિકલી તો ન થાય, પણ બીજી કલ્પના પણ એમાં થઈ શકે નહીં, એવું જે છેલ્લું ક્ષેત્રનું માપ છે એને એક પ્રદેશ કહેવામાં આવે છે. જે એક પરમાણુ જેવું છે. હું કહે છે કે ક્ષેત્રથી તો જ્યાં સ્વભાવ છે ત્યાં પર્યાય છે, અને પર્યાય છે ત્યાં સ્વભાવ છે, છતાં પર્યાયનો વ્યવચ્છેદ કરીને સ્વભાવને અવલંબી શકાય છે. અવલંબન લેવું છે ને, આશ્રય લેવો છે. પર્યાયનો વ્યવચ્છેદ કરીને સ્વભાવનું અવલંબન લઈ શકાય છે, અને તે સ્વક્ષેત્રમાં જ લઈ શકાય. અને એટલા માટે ધ્યાનનો વિષય પોતાનું સ્વક્ષેત્ર રહે છે. કોઈ બીજા પરમાત્માનું ધ્યાન કરવામાં આવતું નથી. જે એમની મતમાં હોય છે એ પ્રકાર આની અંદર છે નહીં.
જય સનાતન દિગંબર જય ધર્મનો જય હો.